કારણ કે ભગવાન કેવા છે, અતિ દયાળુ છે, બીજાનું લુડું થાય એ જેને અખંડ સંકલ્પ છે કે જીવ પ્રાણી માત્ર સુખિયા થાય, જીવ પ્રાણી માત્ર મારા સુખના ભોગતા બને. અને એટલે તક્ષરધામમાંથી અહીંયા આવ્યા. હે, હું કામ આવ્યા અહીં જલસા જીવવા? ઈ મહારાજના સુખને આગળ તો આ લોકોને કેવો લાગતો હશે? ભગવાનના ખરેખરા ભક્ત કે સંતને પણ આ લોક ગમે નહીં તો ભગવાનને જ કેવો લાગતો હશે? એક દાડો નિરંજનાનંદ સ્વામી સ્વામીની પાસે આવીને કહે, સ્વામી આ આમાં પૂજા મહારાજની શેનાથી કરું? હું જીવ તો બધું વિષ્ટા જેવું લાગે છે, શેનાથી પૂજા કરું? કે બોલો, એક સંતને જ એમ થઈ જાય આખું બ્રહ્માંડ વિષ્ટા જેવું છે તો પુરુષોત્તમ નારાયણ પધારે કેવળ દયા કરીને કેવળ જીવના હિત માટે. એટલે પરમાત્માની સહજ પ્રકૃતિ એવી છે કે તમામ જીવ બહુ સુખિયા થાય. એટલે કોઈ સુખી થાય અથવા તો પોતે પણ, પોતે માને આત્મા સુખી થાય એવું જે કોઈ કાર્ય કરે એની અંદર પરમાત્મા સપોર્ટ કરે. પણ કોઈ દુખી થાય, અરે સ્વયં દુખી થાય એવું કાર્ય કરવા માટે જીવાત્મા જ્યારે આધીન બને ત્યારે ભગવાન એક બાજુ હટી જાય. એમ આપણે નહીં, આ લોકમાં સજ્જન માણસ નહીં કોઈ સારું કાર્ય કરતો જ ભળે. અને પછી જરા કે એનો સંકલ્પ બદલે તરત કે ભાઈ એમાં આપણે નહીં હો, એ તારે તારી રીતે કરવો જ કરી, એમાં હું નહીં ભણું. સજ્જન માણસ જો એમ કરે તો પુરુષોત્તમ નારાયણ અયોગ્ય કાર્યમાં ભળે કેથી? એ કોઈ દી ન ભળે. માટે આ વાત બહુ સમજી રાખી કે પોતાનું હિત થાય. પોતાના હિત એટલે આત્માનું સમજવું, દેહનું હિત એને હિત જ ન કહેવાય. પણ પોતાના આત્માનું સહી થાય, અન્ય આત્માનું સહી થાય એવું જે કોઈ કાર્ય હોય એની અંદર પુરુષોત્તમ નારાયણ ભણેલા હોય છે. અને એવું જે કાંઈ કાર્ય છે પુરુષોત્તમ નારાયણની મરજીથી જ થાય છે. એમ મને જાણજો રે મારા આશ્રિત સૌ નર નારી, મેં તમા આગળ રે વાર્તા સત્ય કહી છે મારી. મહારાજ કેટલું સરસ કે જો ખરા, એમ મને જાણજો રે મારા આશ્રિત સૌ નર નારી. આ તે કઈ ઓછા ભાગી છે આપણા? આ ભાગી ઓળખાય છે? અનંત કરોડો બ્રહ્માંડનો માલિક એમ કે તમે મારા છો માટે તમને કહું છું એમ. હવે એક સામાન્ય મુખ્યમંત્રીનો ફોન પોતા ઉપર આવે તો આમ જીવ એક હાથ ઊંચો હાલે. આ તો પુરુષોત્તમ નારાયણનો કોન્ટેક્ટ, તમે મારા છો એમ. પણ વાત નથી સમજાતી. મહારાજ એકવાર સુરતથી આવતા હતા, નર્મદાના કાંઠે. મુક્તાનંદ સ્વામી કે મહારાજ કઈક ટીમણ કરશો ને? મહારાજ કે ટીમણ તો કરવું જ, પણ એ પેલા વાત કરી શકે. પછી સ્વામી ગોદડી પાથરી દીધી, મહારાજ બેઠા. મહારાજ કે મહારાજ શું વાત કરી છે? ત્યારે મહારાજ કે સર્વથી પર અક્ષર છે અને એથી પર પુરુષોત્તમ નારાયણ છે. એ પુરુષોત્તમ નારાયણનું કરવું જ સર્વે થાય છે, એના સિવાય કોઈનું કરવું કોઈ પણ બ્રહ્માંડમાં થતું નથી. એવા જે પુરુષોત્તમ નારાયણ એનો સંબંધ એક અક્ષરધામના મુક્તને જ છે. અવાંતર એ પુરુષોત્તમ નારાયણનો સંબંધ પ્રકૃતિ પુરુષના લોકમાં કોઈને નથી, પ્રધાન પુરુષના લોકમાં કોઈને નથી, વિરાટના લોકમાં કોઈને નથી, અને બ્રહ્મા કે ઇન્દ્રના કોઈના લોકમાં કોઈને એ પુરુષોત્તમ નારાયણનો સંબંધ નથી, સિવાય એક અક્ષરધામના મુક્તને સંબંધ છે. ત્યારે મુક્તાનંદ સ્વામી કે મહારાજ એ પુરુષોત્તમ નારાયણનો સંબંધ આ લોકમાં કોઈકને થાય તો? મહારાજ કે મારે એટલું જ તમને સમજાવવું છે કે અક્ષરધામના મુક્તને જેનો સંબંધ છે એનો એક તમને સંબંધ છે. અવાંતર એક તમને અને બીજા અક્ષરધામના મુક્તને, બે સિવાય કોઈને નથી. મહારાજ કે તમને સંબંધ છે આટલું જ સમજાવવું છે, પણ આ વાત નથી સમજાતી. એટલે શિબિર ભર્યા પછી હજી કોકો કાળા દોરા ધોળા દોરામાંથી બહાર નથી નીકળતા. કહો કેટલી ફેરી કીધું તો નિવેદ કરે, બોલો કેટલી ફેરી કીધું એમ, કેટલી વાર વાત કરી તો હજી ટાઢા ચૂલા ઉના ચૂલા કરે છે. કહો એને હું સમજાણું, હું સમજાણું? કહો હજી ભય આમ ધડક નથી જાતી, ધડક નથી બીજા નીકળતી. બોલો સમજાય? ઓલી ઓલી વાઘરણ નહીં રાજાની રાણી થઈતી તોય ધડક ન કઈ કોઈ વાઘરણ છું એમ. એટલે કાજુ બદામ ખાતી ખાતી હાવ દુબળી થઈ ગઈ, ડૂકી ગઈ. પછી મનોચિકિત્સાને ખબર પડી કે આ જાતની વાઘરણ છે એટલે ડૂકતી જાય છે. એનો ધડકની જેતી વાઘરણી છે. રાજાને કીધું આને હારી કર્યું, એક કામ કરો, ઓરડો મોટો કરાવો, ઠેર ઠેર ગોખલા કરાવો, આને અંદર પૂરી દો, નાવાધોની વ્યવસ્થા કરી દો અને બહારથી મારો તાળો અને ટાઈમે ટાઈમે ગોખલે ગોખલે બધું મૂકી દેજો જમવાનું, જો હરખું થઈ જાય. અને પછી એમ કર્યું અને ઓલી ભૂખી થાય, ગોખલે ગોખલે બધું મૂકી હોય, ન્યા જઈને એમ કે હોય માય બાપ રે જરા ખાવાનું દેજો, એમ કે એમ જ બટકું લઈ લે, જેવું એ લઈ લે ને ખાય તે તગડી થઈ થઈ રાજાની રાણી. પણ એને ધડક ન કઈ હું વાઘરણી છું. સમજાય છે તમને આ શબ્દ? હું વાઘરણી શબ્દ વાપરું છું કોના માટે, સમજી જાય તમે? આવા પુરુષોત્તમ નારાયણ મળ્યા પછી હજી તમને જેને નિવેદ નથી જાતા, જેને ટાઢા ચૂલા ઉના ચૂલા ઉના કરવા નથી જાતું, જેને કાળા અને ધોળા અને પીળા દોરા બાંધવા નથી જાતું, એને પુરુષોત્તમ નારાયણ મળ્યા પછી હજી વાઘરણી પણ નથી જાતો. હવે તો સમજ્યો. અને એમાં કાંઈ પણ પાપ લાગે ને તો અમારે શરીર જાઓ અને એને કહેજો, જો આ તો એમણે કીધું એટલે તમને કાઢું, મને કાંઈ વાંધો નથી, માટે નડવો જ ન્યા જાઓ, તમને ભલાઈ નડવા આવે. ક્યાં સુધી ઢીલાન ઢીલા રહ્યા હો, કેદી કડક થા હો, અમને જન્મ ગુમાવી દેવો છે. આ દસમી શિબિર છે. મહારાજ કેવું કે એમ મને જાણજો રે, મારા આશ્રિત સૌ નર નારી, સૌ નર નારી. મહારાજ કે આબાલ વૃદ્ધ બધાય, અરે ધનાઢ્ય જાણજો ને, હાવ કંગાલ કદાચ આ લોકની અંદર મેં રાખ્યો તમને સુખ આપવા માટે, તો તમે પણ જાણજો. મહારાજ કે હું કોઈને ધનાઢ્ય કરું તોય પણ એના સુખ માટે કરું છું, કોઈને કંગાલ રાખું ને તો એના સુખ માટે જ રાખું છું. હરખે ને કે બંધન થાય હોય તો ન આપું, મારે સુખી કરવો છે. તે ડાયાબિટીસ ના દર્દીને લાડુ ન આપે તો કઈ વેર નથી રાખ્યું, ન અપાય મરી જાય બિચારો. એ મહારાજ કે કે હું એવું જ કઈક કરું છું, કારેલાનું શાક એના હિત માટે આપું છું. પણ શબ્દ તમે જો મારા આશ્રિત સૌ, તમે મારા છો, કેટલી મોટી વાત છે. અને પાછા મહારાજ કેવું કે મેં તમે આગળ રે વાર્તા સત્ય કહી છે, મારી આજે મારે વાત કરી છે એમાં જરાય ખોટું નથી, પહેલેથી છેલ્લે સુધીની વાત, પહેલેથી છેલ્લે સુધીની જે મેં વાત કરી તે, મારા ધામની વાત કરી, એના સુખની વાત કરી, મારી મૂર્તિની વાત કરી, મારી મોટપની વાત કરી, એ જે મેં વાત કરી બધી સાચી સાચી કીધી છે, એમાં એકેય શબ્દ મેં ખોટો કીધો નથી, માટે તમે હૃદયમાં ઉતારજો. પછી મહારાજે બોલ્યા ને બહુ જ મહત્વનો શબ્દ, માટે કડી ફરીને કાઢી છે આપણે, કડી નવમી અદ્ભુત છે. છેલ્લી કડી
હું તો તમ કારણે રે આવ્યો તામ
આપણી બધા ગાજી જોડશે,
હું તો તમ કારણે રે આવ્યો તામ થકી જઈ રે, હું તો તમ કારણે રે આવ્યો તામ થકી જઈ રે, હું તો તમ કારણે રે આવ્યો તામ થકી જઈ રે.
આ શબ્દ તમે જો, હું તો તમ કારણે રે આવ્યો તામ થકી તરી દે, હું તો તમારા માટે જ આવ્યો છું. ભક્તો, આમાં જ્યાં સુધી એમ ના હે કે મહારાજ આપણા માટે આ બ્રહ્માંડમાં આવ્યા છે, ત્યાં સુધી થોડુંક કાચું રહે. એને બદલે થોડોક આમ ટન મારો, મહારાજ આપણા માટે આવ્યા છે આ બ્રહ્માંડમાં એમ નહીં, પણ મહારાજ મારે માટે આ બ્રહ્માંડમાં આવ્યા છે. હું એકલો માયમ એટલો બધો ખૂટી ગયેલો હતો, નીકળું એમ નહોતો, એટલે મહારાજ મારા માટે બ્રહ્માંડમાં આવ્યા છે. મહારાજો ને ધામમાં જતા ત્યારે બધાને આજ્ઞા કરી, તેમ બધાએ જેમ આચાર્ય મહારાજ કહેશે એમ ગોપાળાનંદ સ્વામી વર્તાવશે, માટે બધાએ ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામાં રહેજો. સિદ્ધાનંદ સ્વામીને કીધું ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામાં રહેજો, સ્પેશિયલ કીધું. ત્યારે સિદ્ધાનંદ સ્વામી કે હા મહારાજ, એમ બધાએ જેમ ગોપાળાનંદ સ્વામી કહેશે એમ કરશું. મહારાજ કે બધાને નથી કહેતો, તારું કહું છું કે તું ગોપાળાનંદ સ્વામી કેમ કરજે. પછી તો કાનની બુટી પકડાઈ જ જાય ને, એમ મનાય કે મહારાજ મારી હાટું આ બ્રહ્માંડમાં આવ્યા છે. અરે તમે કલ્પના કરો, અનંત કરોડો બ્રહ્માંડનો માલિક એમ કે હું તારી હાટું આ બ્રહ્માંડમાં આવ્યો. ખાલી કોઈક મોટો માણસ એમ કે તમારી હાટું સ્પેશિયલ મેં ધક્કો ખાધો છે, તો આપણા મનમાં એમ થાય તો પછી મારે એ રાજી થાય એમ કરવું જોઈએ. એમ તો અનંત કરોડો બ્રહ્માંડનો માલિક આપણી હાટું ધક્કો ખાતો હોય અને એ રાજી થાય એમ આપણે ન કરીએ તો નથી લાગતું કે આપણે કઈ ભૂલ કરી રહ્યા છીએ. અને મહારાજનો રાજીપો એમની આજ્ઞા પાળવામાં છે, એની ઉપાસના સમજવામાં છે. પણ સાથે સાથે વાત સમજવી જોઈએ કે મહારાજનો વિશેષમાં વિશેષ રાજીપો જીવના ચિત્તની વૃત્તિ તમામમાંથી ઉખડી જાય અને એક પુરુષોત્તમ નારાયણમાં લાગી જાય, એમાં જેવો રાજીપો છે એવા કોઈમાં નથી. તમે જુઓ, મહારાજે પોતે આપણને કંઈક કહેવા માટે વિચાર કર્યો અને વચનામૃતનું અસ્તિત્વ જ્યાં પ્રારંભ થયું, તો અસ્તિત્વ પ્રારંભ થયું ત્યાં જ મહારાજે પહેલી જ વાત બતાવી કે મારા સ્વરૂપમાં વૃત્તિ રાખે એવી કોઈ મોટપ જ નથી. એવી કોઈ મોટપ, અને પુરુષોત્તમ નારાયણ કહેતા કે આ જ મોટા મોટી વસ્તુ છે, એથી બીજું મોટું લેવા ક્યાં જવું. અને છેલ્લા વચનામૃતમાં પણ મહારાજ ભલામણ કરતા ગયા અંત્યના, અહમ મમત્વમાં જોજો લેવાય નહીં જાશો અને મારામાં પ્રેમ કરજો અધૂરાય નહીં રહેવા દેશો. એટલે મહારાજના સ્વરૂપમાં પ્રેમ થાય એવી કોઈ મોટપ જ નથી. માટે ભગવાનના ભક્તો, ભગવાનમાં હેત થાને એવો બહુ પ્રયાસ કરશો, ખૂબ પ્રયાસ કરવો, તમને સીધો પ્રેમ કરતા ન આવડે તો ભગવાનના ચરિત્રોના માધ્યમથી કરવો. ચરિત્રો સાંભળ્યો, મહારાજ કહેલાને કાંઠે સ્નાન કરવા જતા હોય, સંતો ભક્તો સાથે છે, મહારાજ માણકી ઉપર બેઠા છે, એ સંતો ભક્તોની સાથે માણકીની ઉપર સવાર એવા મહારાજની મૂર્તિને ધારવી. જોકે ભક્તો, એ બાહ્ય ધ્યાન છે, સમજાય, પણ તેમ છતાંય કરજો, એ સલીલ ધ્યાન છે, વાંધો નહીં. એમાં થોડીક ચિત્તની વૃત્તિને રોકશો, પછી આહિસ્તા આહિસ્તા થોડીક ચિત્તની વૃત્તિને જરાક નજીક લાવી, તમને હૃદયમાં ધારતા ન આવડે તો બહાર ભગવાનની મૂર્તિ રાખજો, એની સામું સામું જોઈ રહેજો. એ હજુ જો કે બાહ્ય ધ્યાન છે, પછી એમાંથી ચિત્ત જ્યારે પાછું વળે ત્યારે અભ્યંતર હૃદયની અંદર રામ મહારાજ બિરાજમાન છે. આવી રીતે મારા હૃદયમાં પ્રકાશની મધ્ય મહારાજ સ્વરાટ થકા બિરાજમાન છે, એમ મહારાજની મૂર્તિને ધારશો. તમને કહું, કે જ્યાં સુધી ભગવાનનું નિકટપણું નહીં થાય ને ત્યાં સુધી આત્મા ધગતો જ રહેવાનો. મેં આગળ પણ તમને આત્મા ધગતો જ રહેવાનો, અને જેટલો ધગતો રહેશે એટલા શ્વાસોશ્વાસ તમારા વધારે લેવાશે, શ્વાસોશ્વાસમાં સ્પીડ રહેશે. જેમ ધગેલું એન્જિન વધારે ફટાફટ ફટાફટ હાલવા માંડે ને, શ્વાસોશ્વાસ વધારે લેવા છે. શ્વાસોશ્વાસ જેટલા વધારે લેવાશે એટલા સંકલ્પ વિકલ્પ વધશે, સંકલ્પ વિકલ્પ જેટલા વધશે એટલા તમારા આંખોના મટકા પણ વધશે. એમ ત્રણેયને સંબંધ છે. ભગવાનમાં વૃત્તિ જ્યારે રહેવા મળે ને ત્યારે આંખોના મટકા પણ ઓછા થવા માંડશે. ભગવાનમાં વૃત્તિ જ્યારે રહેવા માંડશે ત્યારે ઓટોમેટિક શ્વાસોશ્વાસની ક્રિયા મંદ પડવા માંડશે, અને શ્વાસોશ્વાસની ક્રિયા મંદ પડશે એટલે સંકલ્પ મંદ પડી જાય, અને સંકલ્પ મંદ પડી જાય એટલે ભગવાનમાં સહેજે મન એકાકાર બની જાય. એટલે તમને જાજુ ન આવડે, હું વારંવાર પ્રતિપાદન કરું છું, તમને જાજુ ન આવડે તેટલું તો કરો. દિવસમાં 10 મિનિટ કે 15 મિનિટ તમને જે ગમતી એ મૂર્તિ એ મહારાજને આગળ, એ મૂર્તિને આગળ રાખી તાટક કરો. 15 મિનિટ તાટક કરો, પ્રથમ આંખને ધોઈ નાખો, પછી એક આસને સ્થિર બેસી મેષોન્મેષ એ મહારાજને નિરખે રાખો, નિરખે રાખો. આંખોમાંથી આસુડા ચાલતા ત્યાં સુધી નિરખો, અને પછી આંખોને એમ લાગે કે હવે બહુ જ બળતરા થાય અને હવે ખુલ્લી રાખવા જાવ તો રહેતી નથી, પછી બંધ કરી જાઓ. અને પછી બહાર જે મૂર્તિ તમે તાટકમાં નિરખતા હતા એ જ મૂર્તિ હૃદયમાં ધારો, આ હૃદયમાં એ મૂર્તિ નિરીખે રાખો, જોઈ રાખો. એવો અનુભવ થશે કે સત્સંગ તો ઘણા વર્ષથી હું કરું છું, ઘણા વર્ષથી સત્સંગમાં છું, પરંતુ આમાં મને જેવી અનુભૂતિ થાય છે એવી કોઈમાંય મને અનુવૃત્તિ અનુભવ થયો જ નથી. અને પછી 5-10 મિનિટ સુધી હૃદયમાં મૂર્તિ ધારી ઊભા થઈ ફરીવાર આંખને પાણીથી ધોઈ નાખો, અને પાણી લૂછો ને એમને રહેવા દો. તમને એવો ટાઢો શીતળ શાંત અનુભવ થશે કે મહારાજ જાણે મારી આંખના માધ્યમથી મારા હૃદયની અંદર બિરાજમાન થયા, આવો અનુભવ થશે. એ કરો. વિદ્યાર્થી ગમે એટલો હોશિયાર હોય ને તો થિયરીકલ જ્ઞાન અમુક જગ્યાએ અટકી જાય છે, અમુક જગ્યાએ તો પ્રેક્ટિકલમાં જવું જ પડે, છૂટકો જ નથી. એમ આપણે જ્ઞાને કરીને ગમે એટલું ખોટું કર્યું હોય, જ્ઞાને કરીને મહારાજની ગમે એટલી મોટે સમજ્યા હોય, પરંતુ પ્રેક્ટિકલમાં ગયા વિના જે થિયરીકલ હતું એ 100 એ 100% છે કેમ એ પ્રેક્ટિકલમાં ગયા વિના ખબર નહીં પડે. થિયરીકલમાં જે હશે એમાં કાંઈ મિસ્ટિક જો રહી ગઈ હશે તો પ્રેક્ટિકલમાં જાઓ ને ત્યારે ખબર પડશે આમ આમ વાત હતી, પરંતુ હકીકત આમ નથી પણ આમ થાય. એટલે પ્રેક્ટિકલ વાત બહુ જ જુદી છે. ગમે એવો સારો એન્જિનિયર હોય ને ગમે એવો સારો પ્લાન બનાવ્યો હોય, પરંતુ જ્યારે પ્રેક્ટિકલમાં મકાન તેમ બનાવો ને ત્યારે 2-4 દિવાલ તો તોડવી જ પડે, એને 1-2 કોલમને આડાવડ આમ તેમ કરવા જ પડે ગમે એવો સારો એન્જિનિયર હોય. એમ થિયરીકલમાં તમે ગમે તેટલું જ્ઞાન ધરાવતા હોવ, ગમે તેટલી મહારાજની મોટે સમજતા હોવ, પણ પ્રેક્ટિકલમાં ગયા વિના મહારાજની મોટપ એ કેટલી મહાન છે અને એનું શું સુખ છે એની અનુભૂતિ થઈ ન શકે. એટલે ભગવાનના ભક્તો, ભગવાનની મૂર્તિમાં તરબોળ બનો. અને હાવ હાચું કહું, ગામના ગોપોટા કાઢી નાખો, બીજી કારણ વિનેની વાત કરવાનું બંધ કરી દો, જેની જરૂર નથી, એમ જે કરવાથી કોઈ જ ફાયદો નથી એવી વાત બધી બંધ કરી અને ટેવ પાડી દેવી. એમ તમે ધંધે ગયા હોવ કે ઘેરે જતા હોવ કે પછી મંદિરે જતા હોવ, હૃદયમાં ભગવાન હંભારવા એમ, અને હૃદયમાં ભગવાન જ્યારે હંભારો ને ત્યારે તમામ ઇન્દ્રિયોને સંકોચિત થઈ ચૂકી છે એવી ભાવના કરી હૃદયમાં સ્થિત મહારાજને કરીને સંભાળતા સંભાળતા કાર્ય કરશો તો કાર્ય ભારરૂપ નહીં લાગે, બહુ સુખ આવશે. સહજમાં અંતરવૃત્તિ રહેશે અને સહજમાં મહારાજની મહાનતા જે આપણે થિયરીકલમાં માનતા તે પ્રેક્ટિકલમાં અનુભવાશે. માટે આ તમે ખાલી સાંભળી નહીં રાખતા, કરજો, તમે ઘેરે જઈને ટ્રાય કરજો, બહુ સુખ આવશે. महाराज नी मोटप यथार्थ साकार स्वरूप में समझा है। कारण के भगवान ने आटलो बधो दाखलो कर्यो छे, एक अक्षरधाम में थया हुदी आपड़ा माटे आया तो आपड़े एटलो दाखलो एना माटे नी करिए, एने राजी करवा माटे एटलो दाखलो नी करिए। नहीं करिए पछी एम मानिए कि निर्वासनिक थवू छे, न थवा एमां भगवाननो क्या वाक, વાંક માત્ર આપણો। અને અત્યાર સુધી જે નિર્વાસનિક નિત્યમાં ભગવાનનો વાંક જ ક્યાંય નથી આવતો, વાંક માત્ર આપણો છે। માટે ખૂબ સાવધાન, હું તો તમે કારણે રે આવ્યો ધામ થકી ધરી દે, પ્રેમાનંદનો રે વાલો વર્ષા અમૃત મે અઢળક વર્ષા, અને એ પાછો પાણીનો નહીં અમૃતનો વરસાદ મહારાજ વરસે। જીવને અમર કરવા માટે, અમર ક્યારે થાય, માયા થકી મુકાઈ જાય, માયામાંથી બહાર નીકળી જાય, ભગવાન સુધી પહોંચી જાય, ત્યારે જ એ અમર થાય। મહારાજ કે તમને અમર કરવા માટે હું અક્ષરધામમાંથી આ બ્રહ્માંડમાં આવ્યો છું, માટે તમે આ વાતને સમજજો, ભલા થના દાખલાને જરાક મહારાજ કે સફળ કરજો, આ વાતને તમે ભૂલશો નહીં, કાલ છે એવી ને એવી આજ રાખજો, જિંદગી પર્યંત રાખજો, મહારાજના વચન એને ભગવાનના ભક્તો બધાએ સાકાર કરજો। આવા મોટા ભગવાન મળ્યા છે એનો બહુ જ મોટો ફાયદો થશે। વાલા ભક્તો, આપણે કીર્તન વિવેચનમાં મહારાજનો અંતર્ગત અભિપ્રાય સ્વયં મહારાજની કલમે જે કંડારાય, જેને ઓરડાના પદમાં આપણે બોલ્યા, શ્રી હરિ રે સાંભળો નર નારી હરિજન, એ માધ્યમથી એક પદને સમજ્યા હતા, જેમાં મહારાજે પોતાના ધામનો મહિમા કીધો, તેના સુખની વાત બતાવી, પોતાની સામર્થ્ય કેટલી છે એ પણ મહારાજે વાત કરી, અને શા માટે આ બ્રહ્માંડમાં હું આવ્યો છું એ પણ મહારાજે બતાવ્યું। આટલું બતાવ્યા પછી હવે મહારાજ આપણા માટે શું આપણે કરવું જોઈએ એને પામવા માટે, એને માટે ચોથા પદમાં અદ્ભુત વાત મહારાજ કરે છે।
હે વડ સૌ સાંભળો રે મારી વાર્તા પરમ અનુપ,
ભક્ત ને
આવે થઈ નિશાન
તો મન સેવ જો રે તમે શુદ્ધ ભાવે થઈ નિશાન
તો મન સેવ જો રે તમે શુદ્ધ ભાવે થઈ નિશાન
તો મન સેવ જો રે તમે શુદ્ધ ભાવે થઈ નિશાન
બળી સૌ સાંભળો રે મારી વાતા પરમયનું
બળી સૌ Right.